એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળીએ છીએ જ્યાં જાદુ અને વિવાદો એક સાથે જોવા મળે છે.
હા, પોપ સંગીતની દુનિયાના શિખર પર.
બરાબર, આપણે વાત કરી રહ્યા છીએ માઇકલ જેક્સનની, અને આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો આધાર છે જે રેન્ડી ટેરાબોરેલીનું ખૂબ જ વિસ્તૃત પુસ્તક માઇકલ જેક્સન ધ મેજિક ધ મેડનેસ.
ખરેખર આ પુસ્તક ખાલી એક જીવનકથા નથી, પણ એક સાંસ્કૃતિક ઘટના અને એક જટિલ મનોવિજ્ઞાનનું શું કહેવાય વિશ્લેષણ પણ છે.
માઇકલ જેક્સન, કિંગ ઓફ પોપ, આ નામ જ કાફી છે.
બિલકુલ, એક એવું નામ, એક એવું વ્યક્તિત્વ જેણે આખી દુનિયા પર છાપ છોડી, પેઢીઓને એમણે મંત્રમુગ્ધ કર્યા.
પણ એમની જે ચમકદાર કારકિર્દી હતી એની પાછળ એક બહુ જ જટિલ, સંઘર્ષભરી અને ઘણીવાર દુઃખદ વાર્તા પણ છે.
સાચી વાત છે, અને આ પુસ્તક એ જ જટિલતાને સમજવાનો એક ખૂબ સંવેદનશીલ પ્રયાસ કરે છે, મને લાગે છે.
અને એમની વાર્તા આજે પણ એટલી જ મહત્વની છે, કારણ કે એ આપણને ઘણા મોટા સવાલો પૂછવા પ્રેરે છે. કોઈ વ્યક્તિ આટલી બધી સફળતા મેળવે,
હા, આટલી સર્જનાત્મક ઊંચાઈઓ
અને છતાં આટલી ઊંડી એકલતા અને વિવાદોમાં કેવી રીતે રહી શકે? ટેરાબોરેલીનું પુસ્તક આ જ સવાલના મૂળ સુધી જાય છે.
હા, અને પુસ્તકનો જે મુખ્ય વિચાર છે ને, એ જ આ છે કે જેક્સનની જે અસાધારણ પ્રતિભા હતી, જેને લેખક જાદુ કહે છે,
અને એમના અંગત સંઘર્ષો જેને પાગલપન કહ્યું છે,
બરાબર, એ બંને અલગ નહોતા. પુસ્તક કહે છે કે જેક્સનની પ્રતિભાનો જે સ્ત્રોત હતો, પેલી તીવ્ર સંવેદનશીલતા, પેલું પરફેક્શનિઝમ, એ બધું એમના બાળપણના અનુભવો, એ આઘાતમાંથી જ આવ્યું હતું.
ઓહ, એટલે કે જાદુ અને પાગલપન એક જ મૂળમાંથી.
હા, એક જ સિક્કાની બે બાજુઓ જેવું. જે વસ્તુ એમને કલાકાર તરીકે મહાન બનાવતી હતી, એ જ વસ્તુ એમને વ્યક્તિ તરીકે સતત સંઘર્ષ કરાવતી હતી.
આ ખરેખર બહુ રસપ્રદ દૃષ્ટિકોણ છે, અને લેખક જે રેન્ડી ટેરાબોરેલી, એ આ વિષય માટે યોગ્ય વ્યક્તિ પણ છે.
ચોક્કસ, કારણ કે તેઓ દાયકાઓથી જેક્સન પરિવારને નજીકથી ઓળખે છે. એમની પાસે એવી માહિતી છે જે બીજા કોઈ પાસે ન હોય.
હજારો કલાકોનો સંશોધન, સેંકડો ઇન્ટરવ્યુઝ.
સાચી વાત. અને ટેરાબોરેલીની શૈલી પણ એવી છે કે સનસનાટી નથી ફેલાવતા, પણ ભૂલોને છુપાવતા પણ નથી. એ માઇકલ જેક્સનને એક સંપૂર્ણ માનવી તરીકે રજૂ કરે છે. પ્રતિભા, પીડા, સિદ્ધિઓ, ભૂલો, બધું જ.
તો ચાલો એમના જીવનના આ તાણાવાણાને સમજવા માટે એમના કાલક્રમિક પ્રવાસ પર નજર કરીએ.
શરૂઆત કરીએ એમના ઘડતરના વર્ષોથી. ગેરી, ઇન્ડિયાનામાં જન્મ. એક સામાન્ય મજૂર વર્ગનો પરિવાર હતો.
આફ્રિકન અમેરિકન પરિવાર, 9 ભાઈ બહેનો. એમના પિતા જો જેક્સન પોતે સંગીતકાર બનવા માંગતા હતા, પણ બની ન શક્યા.
અને એમની એ અધૂરી મહત્વાકાંક્ષા એમણે બાળકો પર ઠૂકી દીધી. પુસ્તકમાં બહુ વિગતવાર વર્ણન છે કે કેવી રીતે જો જેક્સને અત્યંત કડક શિસ્તથી જેક્સન 5 બનાવ્યા.
કલાકો સુધી રિહર્સલ અને ભૂલ થાય તો.
કુમાર, ખાસ કરીને માઇકલમાં, જે બહુ સંવેદનશીલ હતા, એમનામાં ભય અને અસલામતીના ઊંડા બીજ રોપ્યા.
એટલે દુનિયા જે જેક્સન 5ની સફળતા જોતી હતી, એની પાછળ માઇકલનું ખોવાયેલું બાળપણ હતું.
બરાબર, આ અનુભવોએ એમને અસાધારણ પરફોર્મર બનાવ્યા, પણ ભાવનાત્મક રીતે ઘાયલ પણ કર્યા. અહીં જ પેલી વાત આવે છે, કલાત્મક સંવેદનશીલતા જાદુ અને ભાવનાત્મક અસલામતી પાગલપણ એક જ અનુભવમાંથી જન્મ્યા.
પછી મોટાઉન રેકોર્ડ્સ સાથે કરાર થયો, જેક્સન 5 સુપરસ્ટાર બન્યા. માઇકલ તો નાની ઉંમરથી જ અલગ તરી આવતા હતા.
હા, એમની પ્રતિભા, એમનું સ્ટેજ પ્રેઝન્સ અદ્ભુત હતું, પણ મોટાઉનનું વાતાવરણ પુખ્ત દુનિયાનું હતું. માઇકલ જેવા નાના બાળકને એની ઉંમર પ્રમાણે વિકસવાની તક જ ન મળી.
ડાયનારોસ જેવા લોકોનો પ્રેમ મળ્યો, પણ પેલું સામાન્ય બાળપણ તો ગયું જ, જાણે સોનેરી પિંજરું.
સાચી વાત. કિશોરાવસ્થા આવી ત્યાં સુધીમાં તો માઇકલમાં બદલાવ આવવા લાગ્યો. ઓળખનો સંઘર્ષ શરૂ થયો. પિતાના નિયંત્રણમાંથી મુક્ત થવું હતું, પોતાની કલાત્મક દિશા નક્કી કરવી હતી,
અને શારીરિક દેખાવ બદલવાની ઈચ્છા પણ. આ જ સમયે એમણે નાકની પહેલી સર્જરી કરાવી, જે પછી તો એક લાંબી શૃંખલા બની ગઈ.
અને અહીંથી શરૂ થાય છે એમના ઉદય અને સંઘર્ષનો બીજો તબક્કો. 1979માં આવ્યું ઓફ ધ વોલ, ક્વિન્સી જોન્સ સાથે.
શું જબરદસ્ત સફળતા હતી! એના માઇકલને જેક્સન 5માંથી બહાર કાઢીને એક સ્વતંત્ર સોલો કલાકાર તરીકે સ્થાપિત કર્યા.
હા, R&B, ડિસ્કો, ફંક, પોપ બધું જ હતું એમાં. આ એમનો પોતાની ઓળખ બનાવવાનો, પિતાના પ્રભાવમાંથી બહાર નીકળવાનો સભાન પ્રયાસ હતો.
પણ ખરી ક્રાંતિ તો 1982માં આવી, થ્રિલર.
ઓહો, એ તો ખાલી આલ્બમ નહોતું, એ એક ઘટના હતી. વિશ્વ ઇતિહાસનું સૌથી વધુ વેચાતું આલ્બમ.
બિલી જીન, બીટ ઇટ, થ્રિલર, એ ગીતો અને એના મ્યુઝિક વિડીયોઝ, એણે સંગીત, ડાન્સ, ફેશન, વિડીયો બનાવવાની કળા બધું જ બદલી નાખ્યું.
અને MTV પર વંશીય ભેદભાવની દિવાલ તોડવામાં એમનો ફાળો તો ભૂલી જ ન શકાય. આ હતો માઇકલ જેક્સનના જાદુનો શિખર.
ચોક્કસપણે થ્રિલરે એમને કિંગ ઓફ પોપ બનાવ્યા.
પણ પુસ્તક એ પણ બતાવે છે કે આ સફળતા એમના માટે બોજ પણ બની ગઈ. એક એવું લેવલ સેટ થઈ ગયું જેની સાથે એ પોતે જ આખી જિંદગી સ્પર્ધા કરતા રહ્યા.
અને સફળતાની સાથે એકલતા પણ વધી.
હા, એમનો પરફેક્શનિઝમ, જે કળા માટે વરદાન હતો, તે અંગત જીવન અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બનતો ગયો. એ વાસ્તવિક દુનિયાથી દૂર થતા ગયા.
એ પછીના એલ્બમ્સ, બેડ હોય કે ડેન્જરસ, એ પણ સફળ રહ્યા. કિંગ ઓફ પોપ તરીકે સ્થાન જાળવી રાખ્યું.
પણ આ સમયમાં જ એમની અંગત જિંદગીમાં વિચિત્રતા વધતી ગઈ. નેવરલેન્ડ રેન્જ ખરીદી એને પોતાના કાલ્પનિક સ્વર્ગ જેવું બનાવ્યું.
નેવરલેન્ડ એમના ખોયાયેલા બાળપણને પાછો મેળવવાનો પ્રયાસ હતો ને? થીમ પાર્ક રાઇડ્સ, ઝૂ, મૂવી થિયેટર.
હા, બધું જ. પણ બહારની દુનિયા માટે એ એમની વધતી એકલતા અને વિચિત્રતાનું પ્રતીક બન્યું. એમની જાહેર છબી પણ બદલાઈ, જે પહેલાં એક્સેન્ટ્રિક જીનિયસ ગણાતા હતા.
એમને બ્રિટિશ મીડિયાએ વેકો જેકો જેવું નામ આપી દીધું.
ખરું, એમનો બદલાતો દેખાવ, પીલી ત્વચાનો રંગ, જે પછી વિટિલિગોને કારણે હોવાનું કહ્યું, અને અસંખ્ય પ્લાસ્ટિક સર્જરીઓ સતત ચર્ચામાં રહ્યા.
અને પછી આવ્યા એમના જીવનના સૌથી મુશ્કેલ વર્ષો, 1993માં બાળ શોષણના પહેલા આરોપો.
જો કે કેસ કોર્ટ બહાર પતી ગયો, સમાધાન થયું, પણ એમની છવી પર કાયમી ડાઘ લાગી ગયો. પુસ્તકા ઘટનાને એમના મનોવિજ્ઞાન સાથે જોડે છે, પેલી પ્રેમ અને સ્વીકૃતિની જરૂરિયાત, બાળપણના અનુભવો.
અને પછી 2005માં ફરીથી એ જ આરોપો, આ વખતે તો લાંબો મુકદમો ચાલ્યો.
હા, ખૂબ સનસનાટી ભર્યો. અંતે નિર્દોષ છૂટ્યા, પણ આ અનુભવે એમને તોડી નાખ્યા. આર્થિક સ્થિતિ બગડી, એકલતા વધી, શંકા વધી,
અને પીડાનાશક દવાઓ પર નિર્ભરતા પણ ખૂબ વધી ગઈ.
પુસ્તક કહે છે કે આ કાનૂની લડાઈઓ એમના અંતની શરૂઆત હતી.
આટલી બધી ઉથલપાથલ છતાં એમનો વારસો કેટલો જબરદસ્ત છે. સંગીત, ડાન્સ, ફેશન, પોપ સંસ્કૃતિ,
નિર્વિવાદ એમની છાપ અમિટ છે. આજે પણ કલાકારો એમનાથી પ્રેરણા લે છે. પણ ટેરાબોરેલીનું પુસ્તક આપણને એ પ્રભાવ પાછળના માનવીય સંઘર્ષને સમજવામાં મદદ કરે છે.
તો એ સમજવાનો પ્રયાસ કરીએ કે આ જટિલ વ્યક્તિત્વ પાછળના મુખ્ય પ્રેરક બળો કયા હતા, એમની ફિલોસોફી શું હતી.
પુસ્તક ત્રણ મુખ્ય બાબતો પર ભાર મૂકે છે. પહેલું અને સૌથી સ્પષ્ટ, પરફેક્શનિઝમ,
સંપૂર્ણતાવાદ.
હા, કળાના દરેક પાસામાં, ગાયન, નૃત્ય, સ્ટેજ, વિડીયો, એમને શ્રેષ્ઠ જ જોઈતું હતું. આ થોડું પિતા તરફથી આવેલી શિસ્તનું પરિણામ પણ હતું, પણ એમના સ્વભાવનો ભાગ પણ બની ગયું હતું.
જે એમને મહાન બનાવતું હતું, પણ
શ્રાપ પણ હતો, કારણ કે એ ક્યારે સંતુષ્ટ નહોતા થતા, પોતાની જાત પર સતત દબાણ રાખતા.
બીજું પ્રેરક બળ જે એમના અંગત જીવન સાથે જોડાયેલું હતું,
એ હતું ખોવાયેલું બાળપણ પાછું મેળવવાની તીવ્ર ઈચ્છા. એમનું બાળપણ કામમાં જ ગયું હતું, એટલે નેવરલેન્ડ બનાવ્યું, બાળકો સાથેનો લગાવ રાખ્યો,
કાર્ટૂન, કાલ્પનિક પાત્રો,
એ બધું એ નિર્દોષતા ફરી જીવવાનો પ્રયાસ હતો.
બરાબર, જે એમને બાળપણમાં નહોતું મળ્યું. અને ત્રીજું, જે કદાચ સૌથી ઊંધું છે.
હા, અને સૌથી મૂળભૂત, પ્રેમ અને સ્વીકૃતિની આજીવન શોધ. પુસ્તક સ્પષ્ટ કહે છે કે એમને પિતા તરફથી ક્યારે સ્નેહ કે મંજૂરી ન મળી. માતાનો પ્રેમ હતો, પણ કદાચ પૂરતો ન હતો.
એટલે આ ખાલીપો ભરવા એ આખી જિંદગી દુનિયાભરના ચાહકોનો પ્રેમ અને અંગત સંબંધોમાં સ્વીકૃતિ શોધતા રહ્યા.
પણ કરોડો લોકોનો પ્રેમ પણ એમના અંદરના ખાલીપાને ભરી ન શક્યો. આ જ એમને સૌથી મોટી ટ્રેજેડી હતી.
આ પ્રેરક બળો એમની જીવન ફિલોસોફીમાં પણ દેખાય છે. એક તરફ કામ પ્રત્યે સમર્પણ, બીજી તરફ આટલા પ્રખ્યાત હોવા છતાં જાણે અદૃશ્ય રહેવાની ઈચ્છા.
બરાબર, મોટો વિરોધાભાસ હતો એ. અને એની સાથે જોડાયેલો હતો ઓળખનો સંઘર્ષ. વંશીય ઓળખ, શારીરિક છબી, પિતાના વારસામાંથી મુક્ત થવાનો પ્રયાસ.
જેમ જેમ ખ્યાતિ વધી તેમ તેમ લોકો પરનો અવિશ્વાસ પણ વધ્યો હશે.
ચોક્કસ, અત્યંત પ્રસિદ્ધિએ એમને વાસ્તવિકતા અને સાચા માનવીય જોડાણોથી જાણે કાપી નાખ્યા. એમની એકલતા વધુ ઘેરી બની.
પુસ્તક કેટલાક નિર્ણાયક વળાંકોની વાત કરે છે જેણે માઇકલ જેક્સનના જીવનની દિશા જ બદલી નાખી. જો ત્રણ મુખ્ય પરિવર્તન બિંદુઓ ગણવા હોય તો
ટેરાબોરેલીના વિશ્લેષણ મુજબ પહેલો અને સૌથી મૂળભૂત વળાંક હતો જેક્સન 5ની રચના અને મોર્ટનનો અનુભવ, ખાસ કરીને પિતા જો જેક્સનના નિયંત્રણ હેઠળ.
હા, જેણે એમની પ્રતિભા ઘડી
દુનિયા સામે લાવ્યા, પણ સાથે ઊંડા મનોવૈજ્ઞાનિક ઘા પણ આપ્યા. ભય, અસલામતી, પ્રેમની ભૂખ, આ અનુભવ એમના જાદુ અને પાગલપણ બંનેનો પાયો બન્યો.
બીજો વળાંક જેણે એમને વ્યક્તિગત કલાકાર તરીકે ટોચ પર પહોંચાડ્યા
એ હતો 1982માં થ્રિલરની અભૂતપૂર્વ સફળતા. એણે એમને કિંગ ઓફ પોપ બનાવ્યા, પણ એ સફળતા બેધારી તલવાર સાબિત થઈ,
કારણ કે એનાથી દબાણ ખૂબ વધી ગયો.
હા, દર વખતે થ્રિલરથી પણ મોટું કંઈક કરવાનું દબાણ, અને આ સફળતાએ એમને સામાન્ય જીવનથી એટલા દૂર કરી દીધા કે વાસ્તવિકતા સાથેનો સંપર્ક નબળો પડતો ગયો. એમની એકલતા અને વિચિત્રતા અહીંથી વધી.
અને ત્રીજો, જે કદાચ સૌથી વધુ નુકસાનકારક હતો,
એ હતો 1993ના બાળ શોષણના આરોપો અને એનું સમાધાન. ભલે કેસ કોર્ટમાં ન ગયો, પણ એ ઘટનાએ એમની જાહેર છબીને કાયમ માટે કલંકિત કરી દીધી.
શંકાનો ઉછાયો ક્યારે દૂર ન થયો.
બરાબર, આ ઘટનાએ એમની માનસિક સ્થિતિ બગાડી, દવાઓ પર નિર્ભરતા વધારી અને એમને વધુ એકાંતવાસી અને શંકાશીર બનાવી દીધા. 2005ના મુકદ્દમાએ તો એ ઘા વધુ ઊંડો કર્યો.
માઇકલ જેક્સનની આ જટિલ અને કરુણ જીવનકથા આપણને શું શીખવી શકે છે સામાન્ય માણસ તરીકે?
ઘણું બધું. પહેલું અને સૌથી મહત્વનું, બાળપણના આઘાતની લાંબા ગાળાની અસર. માઇકલનું જીવન બતાવે છે કે શરૂઆતના અનુભવો, ખાસ કરીને નકારાત્મક, એ પુખ્ત જીવન, સંબંધો, પસંદગીઓ, માનસિક સ્વાસ્થ્ય બધા પર કેવી અસર કરે છે.
એ ઘા રૂજાયા વિના પીછો નથી છોડતા,
ભલે ગમે તેટલી સફળતા મળે. બીજું, અત્યંત પ્રસિદ્ધિનું દબાણ.
હા, ખાસ કરીને આજના સેલિબ્રિટી ઓબ્સેસ્ડ યુગમાં.
બરાબર, કેવી રીતે પ્રસિદ્ધિ વ્યક્તિને વાસ્તવિક દુનિયાથી, સાચા સંબંધોથી અને પોતાની જાતથી પણ દૂર કરી શકે છે. સતત લોકોની નજરમાં રહેવું, ટીકા થવી, આ બધું માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.
એમનો પરફેક્શનિઝમ પણ એક ચેતવણી જેવો છે. શ્રેષ્ઠ બનવાની ઈચ્છા સારી, પણ જ્યારે એ વળગણ બની જાય
ત્યારે તે આત્મવિનાશક બની શકે છે. પોતાની મર્યાદાઓને ઓળંગવાનો સતત પ્રયાસ નુકસાન કરે છે.
પુસ્તક કુટુંબની ગતિશીલતા અને પેઢીઓ સુધી ચાલતી સમસ્યા ઉપર પણ પ્રકાશ પાડે છે, જેને જેનરેશનલ ટ્રોમા કહીએ છીએ.
હા, કેવી રીતે એક પેઢીના વણ ઉકેલાયેલા દુઃખ કે વર્તનની પેટર્ન આગલી પેઢીમાં ઉતરી આવે છે.
કદાચ જો જેક્સનની કઠોરતા એમના પોતાના સંઘર્ષોનું પરિણામ હતી જે માઇકલના જીવન પર અસર કરી ગઈ.
અને મીડિયાની ભૂમિકા, વેંકોજેકો જેવી છબી બનાવવામાં એમનો મોટો હાથ હતો.
સાચી વાત છે, આ બધા મુદ્દા આજના શ્રોતાઓ માટે પણ બહુ પ્રાસંગિક છે. આપણે બધા સ્વીકૃતિ અને પ્રેમ ઝંખીએ છીએ,
આપણા ભૂતકાળના ઘા સાથે જીવીએ છીએ, એને રૂઝવવાનો પ્રયાસ કરીએ છીએ.
માઇકલની વાર્તા આપણને સફળતાના સાચા અર્થ વિશે વિચારવા મજબૂર કરે છે. શું ખ્યાતિ અને સંપત્તિ જ સુખ છે?
અને સૌથી મહત્વનું, તે આપણને જટિલ વ્યક્તિઓને સમજવાનો પ્રયાસ કરવા પ્રેરે છે, કોઈને ખાલી હીરો કે વિલન, જાદુગર કે પાગલ કહી દેવાને બદલે. એમની માનવીય જટિલતા, સંઘર્ષો, સારા નરસા પાસા બધું સમજવાનો પ્રયાસ કરવો, સહાનુભૂતિ રાખવી.
બરાબર, તો આ આખી ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો તે શું હોઈ શકે?
મને લાગે છે પહેલું તારણ એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ છે. બાળપણના ઊંડા આઘાત અને પ્રેમ તથા સ્વીકૃતિની ક્યારે ન સંતોષાયેલી શોધ વ્યક્તિના આખા જીવનને પ્રભાવિત કરી શકે છે, ભલે એ ગમે તેટલી સફળતા મેળવે.
માઇકલ પાસે બધું જ હતું, પણ અંદરનો ખાલીપો ક્યારે ન ભરાયો.
બીજું તારણ એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ તરીકે લઈ શકાય. માઇકલ જેક્સનની અસાધારણ કલાત્મક પ્રતિભા, જાદુ, તેના ઊંડા મનોવૈજ્ઞાનિક સંઘર્ષો, પાગલપનથી જોડાયેલી હતી.
એટલે કે જે સંવેદનશીલતા એમના આઘાતમાંથી આવી, એણે જ એમની કળાને ઊંડાણ આપ્યું.
હા, પણ એ જ સંવેદનશીલતાએ એમને દુનિયા સામે ટકી રહેવામાં મુશ્કેલ બનાવ્યું. પ્રતિભા અને પીડા એક જ સિક્કાની બે બાજુ.
સાઇટ જે કદાચ આપણા બધા માટે છે. અત્યંત પ્રસિદ્ધિ અને સંપત્તિ માનવીય જોડાણો અને આંતરિક શાંતિની ગેરંટી નથી.
ઘણીવાર એ વ્યક્તિને વધુ એકલી પાડી શકે છે. સાચી પરિપૂર્ણતા માટે બાહ્ય સફળતા કરતાં આંતરિક શાંતિ, સ્વસ્વીકૃતિ અને સાચા સંબંધો વધુ જરૂરી છે.
કદાચ આ જ માઇકલ જેક્સનના જીવનનો સૌથી મોટો અને કરુણ બોધપાઠ છે.
ખૂબ જ સચોટ. એમની વાર્તા એક જ સમયે પ્રેરણાદાયક પણ છે અને ચેતવણીરૂપ પણ. સેલિબ્રિટી કલ્ચર, બાળુછેર, માનસિક સ્વાસ્થ્ય ઘણું શીખવે છે.
ખરેખર યાદ અપાવે છે કે દરેક ચમકદાર સિતારા પાછળ એક માણસ હોય છે, એના પોતાના સંઘર્ષો સાથે. અંતે સવાલ એ થાય કે શું આપણે સમાજ તરીકે આવી પ્રતિભાઓને વધુ સારી રીતે સંભાળી શકીએ, એમની કળાને માણવાની સાથે એમના માનવીય સંઘર્ષો પ્રત્યે વધુ સંવેદનશીલ બની શકીએ.
આ એક મોટો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો જરૂરી છે.
આ પ્રશ્ન સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.